તારીખ 14 સપ્ટેમ્બર 2005, સારંગપુર. ઉતાવળી નદી મધ્યે જળઝીલની મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપેલા આશીર્વાદ.
જળઝીલનો ઉત્સવ ઠાકોરજી બેઠા છે ત્યારથી જ આ ઉત્સવ ઉજવાય છે, અને આ પ્રસાદીની નદી એમાં દર વખતે આપણે શાસ્ત્રી મહારાજના વખતમાં અહીં ધરો હતો, અહીંયા જ નવડાવતા, સ્નાન કરાવતા, ઉત્સવ કરતા હતા. ધીરે ધીરે જેમ વિકાસ દુનિયામાં થયો એમ બધે વિકાસ થયો, એટલે આ પ્રમાણે અહીંયા આ નદીની અંદર ડેમ બંધાનો અને નદીમાં પાણી આ રીતે ભરપૂર થયા, એટલે પછી અહીંયા આ ઉત્સવ આપણે ઉજવીએ છીએ. નવા નીર અને એ આવે એની અંદર ભગવાનને ઝૂલાવવાનો આ પ્રસંગ છે, ઉત્સવ છે, અને ભગવાન એ રીતે આ વિહાર કરીને સરોવરની અંદર એમની દ્રષ્ટિ સર્વના ઉપર પડે, સર્વ જીવો સુખી થાય અને સર્વેનું કલ્યાણ થાય, એટલા માટે આવા ઉત્સવો આપણે ઉજવીએ છીએ. ઉત્સવો ઉજવવા એ માણસને પ્રિય છે. ઉત્સવ પ્રિય માનવ કહે છે કે ઉત્સવ પ્રિય માણસો છે, એને આવા ઉત્સવ થાય એ બધું બહુ ગમે છે. એમાં ભગવાનની સ્મૃતિ થાય, ભજન થાય અને આપણને એમના સુખનો અનુભવ થાય છે. અહીંયા આગળ આપણે તો મોટી મોટી નદીઓ ભારતની અંદર છે, એ બધા નદીઓનો મહિમા ભગવાનના સ્પર્શે કરીને છે. ગંગામાં વામન ભગવાને અંગૂઠો જ અંદર બોર્યો છે તેનો મહિમા આજે બહુ જ છે, અને એ ગંગાનું મહાત્મા આપણે સમજીએ છીએ ને ત્યાં પણ દર્શન છે. જમુનાનો પણ વિહાર છે કે ભગવાન તેમાં સ્નાન કર્યું છે. એમ જ્યાં જ્યાં નદીઓ છે એનો કોઈ રીતે મહિમા છે, આ નદીનો પણ આપણે મહિમા છે. એટલે મહારાષ્ટ્રજી મહારાજ અહીંયા ઉત્સવ પણ કરેલા છે અને આ નદીઓમાં સ્નાન પણ કર્યું છે. એટલે આપણે તો આ જે ત્રિવેણી સંગમ છે, ત્રિવેણી સંગમનો મહિમા અલ્હાબાદનો આપણે બહુ જ સમજીએ છીએ કે ગંગા જમુના અને સરસ્વતી ત્રણેયનો મેળાપ છે, અને ત્યાં તો મહામેળા થાય છે, કુંભ મેળા પણ થાય છે, લાખો કરોડો માણસ એનો લાભ લે છે. એવી રીતે ભગવાન સંતના સંબંધે કરીને એનો મહિમા છે. તેમ અહીંયા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સહજાન સ્વામી અક્ષરધામના અધિપતિ પોતાના સંતો ભક્તો સાથે અહીંયા આગળ આ લાભ એમને આ પ્રમાણે અહીંયા સ્નાન કરીને પવિત્ર કરેલા છે. એવો ત્રિવેણી સંગમ છે કે આ એક નદી છે, ઉતાવળી નદી કહીએ છીએ. એક બાજુથી ધોળા નદી આવે છે અને આપણા મંદિરનો દરવાજો છે ત્યાં આગળ ફલગુ નદી છે, એ ત્રણેય નદીનો સંગમ અહીંયા થાય છે. એટલે આપણે હવે ત્રિવેણીનો સંગમ થયા બરોબર આપણને પુણ્ય થશે, એના દર્શન કરવાથી, પાણી માથે ચડાવવાથી, સ્નાન કરવાથી બધાને લાભ થશે. કે ત્રિવેણી સંગમ એટલે એનું જે લાભ, એનો જે મહિમા છે એવો જ મહિમા આપણે સમજીએ, એથી અધિક છે. કારણ કે ભગવાન પ્રગટ અહીંયા આપણે સ્નાન કર્યું છે. તો કહેવાનું છે કે આ જે તીર્થોનો મહિમા છે એમાં ભગવાન ત્યાં બિરાજ્યા અને નદીઓમાં સ્નાન થયું, એટલે પ્રમાણે તીર્થોનો મહિમા છે. ભગવાનને લઈને સંબંધે કરીને આપણે દરેકનો મહિમા સમજાય છે. ભગવાન જ્યાં બેઠા હોય, જ્યાં ઘડી પતે લીલાઓ કરી હોય, ઉત્સવ કર્યા હોય, ગઢડાની અંદર પણ આપણે મહારાજ છે, લીમડા નીચે બેઠા, પેલા દાદા ખચરના ઓયડા, એ બધાને પગે લાગે છે, ઉત્સવ છે. લક્ષ્મીવાડીમાં પણ છે, આપણે ગોકુળ મથુરા જઈએ તો પણ ભગવાન કૃષ્ણ અહીં બેઠા હતા, અહીં આ કરી દો, આ લીલા કરી હતી, એ બધું આપણે જઈએ વૃંદાવનમાં. એવી રીતે શ્રીજી મહારાજે પણ અહીંયા ફૂલદોરનો મોટો ઉત્સવ કરેલો, અને એ પ્રમાણે અહીંયા ઘાટની અંદર નાહવા માટે પણ બધા અહીંયા જે નાઈન ધરો છે ત્યાં. તો કહેવાનું શું છે કે એમ એ ઉત્સવો કરે છે ભગવાન, અને એવા એટલે કહેતી, એટલે ભગવાન જ્યાં એ તીર્થ બની ગયું, ભગવાનની મૂર્તિ બેઠી એ તીર્થ છે. દ્વારકાની અંદર પણ ભગવાન બેઠા એ તીર્થ થયું, જગન્નાથપુરીમાં ભગવાન બેઠા એટલે તીર્થ બની ગયું. એટલે ભગવાન જ્યાં બેઠા છે, ભગવાન જ્યાં આગળ લીલા કરી છે, બધા તીર્થો બની જાય છે. વૈષ્ણવની અંદર પણ વલ્ભાચાર્યની 84 બેઠકો છે, એ બેઠા ત્યાં કથા વાર્તા કરી, સત્સંગ કરી, તો એનો પણ મહિમા છે. એમ ભગવાનના સંબંધે કરીને આપણે પણ આપણું પણ એ પ્રમાણે મહત્તા છે. મહત્તા એટલે શું? ભગવાનનો સ્પર્શ, ભગવાનના દર્શન, ભગવાનની દ્રષ્ટિ આપણા પર પડે છે તો એને લઈને આપણી મહત્તા છે. આપણી મહત્તા આપણા કાર્યોથી, આપણી બુદ્ધિથી, કે આપણી આવડતથી, કે આપણે કદું કાર્ય કરીએ છીએ એનાથી આપણી શોભા કે વિચતા નથી. વિશેષતા ભગવાનનો સંબંધ થયો, ભગવાનનો આશીર્વાદ મળ્યા, ભગવાનની દ્રષ્ટિ આપણા પર થઈ, એ મહત્તા છે. દુનિયામાં અનેક મહત્તાઓ બધી આપણે પ્રાપ્ત કરી શકીએ, પણ એ તો આ લોકની છે. આ લોકનો સંબંધ થયો, એના લોકમાં જરા મહત્તા વધે, થોડોક આપણી પ્રતિષ્ઠા વધે, જરા આપણે આગળ આવીએ. એ તો એક દુનિયાનો વ્યવહાર છે, કરીએ છીએ, બીજું ત્રીજું દેહનો વ્યવહાર છે, પણ આત્માનો સંબંધ એ ભગવાનની સાથેનો થાય છે, મોટી વાત છે. એટલે એ દિવ્ય સંબંધ કહેવાય, અને એ ભગવાનના સ્પર્શે કરીને આ બધો મહિમા કહેલો છે બધા શાસ્ત્રોની અંદર. એમ તીર્થોનો મહિમા કહ્યો કે ભાઈ ભગવાને પડેલી વસ્તુ જે બેઠી, એમને સ્પર્શ કરેલી વસ્તુઓ છે, એ પણ ભલે જળ હોય તો એ લીમડો છે, એમ ક્યાં આપણે બીજું છે, પણ કડવો છે, પણ છતાં ભગવાન બેઠા એટલે એને આપણે મળીએ છીએ, દર્શન કરીએ છીએ, દંડવત પણ કરીએ છીએ. એટલે કહેવાનું શું છે કે આમ વૃક્ષો ઝાડ હોય, ભગવાન કામમાં એ આવ્યા તો એનો મહિમા છે. મહારાજ શ્રીજી મહારાજે એના વખતમાં આપણે ભરૂચની આગળ મેળો મોટો થાય છે, હે સૌરાજ તવરાજ છે, તીર્થ ત્યાં તીર્થમાં મોટો સમય થાય છે, એક દિવસમાં એક વખત. હવે તે વખતે મહારાજ નહોતા જઈ શક્યા, સંતોને મોકલ્યા. હવે એ સાંભળો જયા, પણ અહીં વડોદરા કઈ ઈટોલા ગામ છે, તેના જીજીભાઈ હતા, બહુ ભક્તરાજ હતા, ખેડૂત હતા, એટલે સંતોને જવું હતું, અને તે તવરામાં જાય ત્યાં બધી વ્યવસ્થા ન હોય, તેમણે પોતે પોતાનું ગાડું બળદ એના માણસ અને બધા આપ્યા, અને સંતો ત્યાં તવરાનો મેળે ગયા, અને એ પ્રમાણે મેળાનો ઉત્સવ કરીને પાછા આવ્યા. એટલે એને બળદ જે ગાડે જૂત્યો હતો એને સંસ્કાર પડ્યા કે સંતોનો સ્પર્શ થયો, સંતોને એને સેવા કરી, એટલે એના પુણ્ય બહુ વધી ગયા. એના પુણ્ય છે એટલે એનો પાપ નાશ, એને પુણ્ય વધી જાય છે. એટલે એ વખતે એ જીજીભાઈને આવડદા પૂરો થઈ રહ્યો, અને એનું ધામમાં જવાનો સમય બધું એવું થઈ ગયું. પછી શ્રીજી મહારાજ એને તેડવા માટે આવ્યા. દિવ્ય દર્શન પહેલાં બાપુભાઈ એકબીજા સત્સંગે હતા, એમને દર્શન આપ્યા, અને દર્શન આપીને કહ્યું કે અમે જીજીભાઈને તેડવા માટે આપણે કહીએ છીએ ભગવાન અંતકાળે તેડવા આવે છે, એમ આ શ્રીજી મહારાજનો સાક્ષાત આ એક પુરાવો છે, એટલે એને તેડવા આવ્યા છે. એટલે પેલા બાપુભાઈએ કહ્યું, મહારાજ આ તો ગામમાં એક જ અમારા આગેવાન સત્સંગી છે ને, તો સત્સંગ બધો એ થાય માટે તેમને રાખો. મહારાજ કહે અમે આવ્યા છીએ તેડવા એટલે પાછા ના જઈએ, પણ એનો ભરત છે એને લઈ જઈશું. કેમ? મહારાજ કે એને મારા સંતને ગાડે જૂત્યો હતો, એનું પુણ્ય છે એટલે એને લઈ જઈશું. કે બળદ તો હાજો અમો હતો, પણ મહારાજ છે એને બળદને લઈ ગયા. એ બળદ પછી ત્યાં આગળ એની કોરડી અંદર બસ ઘાસ ખાતો હતો અને ઉભો હતો, અને એમને એમાં એ દેહ છૂટી દીધો. એને પછી ત્રીજીભાઈને પેલા બાપુભાઈએ વાત કરી કે મહારાજ આજ પધાર્યા, દર્શન થયા અને બધી આવી વાત કરી હતી, તમને લેવાયા હતા પણ મેં ના પાડી. કે પેલા મહારાજ તેડવાય ના શું કરવા પડે, તો મેં ના પડે સત્સંગ રહે એટલા માટે, પણ તમારા બળદને લઈ જવાની વાત કરી હતી. એટલે હવે પછી સવારે 4 વાગે ફણસ લઈને જોવા ગયા, તો બળદ ત્યાં ધામમાં ગયો હતો. એટલે પેલી વાત સાચી થઈ કે ભગવાનના સંબંધમાં વસ્તુ આવી તો એનો પણ મોક્ષ થાય છે. વૃક્ષ નીચે બેઠા હોય તો વૃક્ષનો પણ મોક્ષ થાય છે. જે ગાય ભેંસ બળદ જે જે કામમાં આવે, ગાય ભેંસનું દૂધ જમ્યા હોય તો એનો પણ મોક્ષ થાય છે. એમ ભગવાનના સંબંધે જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે, એવા શાસ્ત્રોમાં બધા દાખલાઓ છે, અને એ પ્રમાણે બધી વાત છે. તો આજે અહીંયા આગાડી આપણે આવા ઉત્સવમાં આવ્યા છે. આ ઉત્સવનો મહારાજે કહ્યું છે કે આવા ઉત્સવમાં જઈએ અને અંતકાળે પણ આ ઉત્સવની સ્મૃતિ થાય તો પણ જીવ છે એ સુખ્યો થઈ જાય. કારણ કે અંતકાળે જો આ જીવને જ્યારે મરણનો સમય આવ્યો અને ડચકા ખાતા હોય ત્યારે આ સ્મૃતિ થઈ જાય, તે કહે તો મરતી ગળે ઘણા ઘણા દુનિયાના વિચારો, કે છોકરાનો આવે, પૈસાનો આવે, ધંધાના આવે, શું થશે, કેમ થશે. પણ એવા પ્રસંગને અંદર જાય કે આપણે આ પ્રમાણે ત્યાં ઉત્સવમાં ગયા હતા, ત્યાં મોટો ઉત્સવ થયો હતો, હજારો વિભક્તો આવ્યા હતા, એની સ્મૃતિ થઈ જાય તો પણ એ જીવને સુખ્યા થઈ જાય છે, એમ મહારાજે વચનામાં કહ્યું છે. તો આવા ઉત્સવ કરવાનું કારણ પણ એ છે કે હજારો જીવની અંદર આમાં સમાજ થાય છે, કેટલાનો પરિવર્તન પણ થઈ જાય. કેટલા માણસો એવા આસુરી હોય, કેટલાક લક્ષ પોતાના વ્યસનો હોય, એવા બધા હોય તો પણ આવા ઉત્સવમાં આવવાથી અને ભગવાનનો સંબંધ દર્શનનો થવાથી એમનું વ્યસન છૂટી જાય છે, એમનું પરિવર્તન પણ થાય છે, આસુરીમાંથી દૈવી બની જાય છે, ભક્ત બની જાય છે અને એવા સુખ્યા થાય છે. તો આવા ઉત્સવોના પણ મહિમા છે, ભગવાનનો પણ મહિમા છે. એવો મહિમા આપણે બધા જીવમાં થાય, આપણે પણ આ ઉત્સવની સ્મૃતિ રાખીને આપણા આ સ્મૃતિ કરતા કરતા આપણા ઘરે જઈશું, પછી ત્યાં અંબાળશું તો એમાંથી પણ ઘણી શાંતિ થશે, સુખ પણ થશે અને મહારાજ સર્વને અંતકાળે આવીને આપણે ભગવાનના ધામમાં બેસાડે અને આ સ્નાનનું આપણે કરીને એનો મહિમા સમજીએ. એ જ પ્રાર્થના.